પ્રેરણા નંબર 297. જ્યોત્સના આકાશને આવરી લે છે, ધવલ કરે છે, પરંતુ આકાશ નિસંગ છે, નિશ્ચલ છે. જ્યોત્સના નીચે ધરતી પર પ્રસરે છે ત્યારે એના કલા વૈભવને પ્રતીતિ થાય છે, એનું મહિમા પ્રત્યક્ષ થાય છે. ખડકાળી ખરબચડી જમીન પર, સમુદ્ર પર, પર્વતો, નદીઓ, ટેકરીઓ અને ઝાડવાઓ પર નોખ નોખે ઠેકાણે નોખ નોખી રીતે વૈવિધ્યસભર અદ્ભુત કલાકૃતિ રજૂ કરે છે. વનસ્પતિની છાયાથી ચાંદનીના ટુકડા થતા નથી, પરંતુ મનોમુગ્ધકારી ચલચિત્રો સર્જાય છે. આકાશમાં વાદળીઓ નૃત્ય કરે છે, દૂરની કોઈ કોઈ શ્યામલ વાદળી મધુર મંદ મૃદંગ વગાડે છે. તારાઓનું સ્મિત પણ અછતું નથી રહેતું. મંદ પવન પલ્લવો દ્વારા સંગીત રેલાવે છે. રજનીગંધા મંદાર જુઈ જુથિકા કેવડા ચમેલીને ઝુલાવતો ઝુલાવતો સુરભી પણ વહાવતો જાય છે. વ્યક્તિ અને વાતાવરણને મદઘેલા બનાવે છે. મદઘેલા બનવું એ શ્રેષ્ઠ છે, પણ વિચારશીલ બનવું એનું એ મૂલ્ય છે. પૂજ્ય ભાઈ આ પ્રેરણાની અંદર પ્રકૃતિમાં, ખાસ કરીને ચાંદનીમાં ખેંચી જાય છે. પરંતુ એની અંદર પણ કેવી રીતે મદઘેલા બનવું અને કેવી રીતે વિચારશીલ બનવું એ પૂજ્ય ભાઈ સમજાવે છે. જ્યોત્સના આકાશને આવરી લે છે, ધવલ કરે છે, ચાંદની આખા આકાશને આવરી લે છે અને એને શ્વેત બનાવે છે, પરંતુ આકાશ નિસંગ છે, નિશ્ચલ છે. આકાશ નિસંગ છે, એને કોઈ પડી નથી, એ નિશ્ચલ છે. ચાંદની હોય તો પણ ભલે, ન હોય તો પણ ભલે, આકાશને કોઈ ફરક પડતો નથી. જ્યોત્સના નીચે ધરતી પર પ્રસરે છે ત્યારે એના કલા વૈભવની પ્રતીતિ થાય છે, એનું કલા વૈભવથી આવૃત એવી કલા એની પ્રતીતિ થાય છે, એનો મહિમા પ્રત્યક્ષ થાય છે. ચાંદની શું છે એ પૃથ્વી પર પથરાય ને ત્યારે જ એનું મૂલ્ય થાય છે. ખડકાળી જમીન હોય, ખરબચડી હોય, સમુદ્ર પર હોય, પર્વતો કે નદીઓ પર હોય, ટેકરીઓને ઝાડવાઓ પર પણ, આમ જુદી જુદી જગ્યાએ અલગ અલગ રીતે વૈવિધ્યસભર રીતે અદ્ભુત કલાકૃતિ ચાંદનીને કારણે ઉત્પન્ન થાય છે. વનસ્પતિની છાયાથી ચાંદનીના ટુકડા થતા નથી, પરંતુ એ પર્ણોનો જે આકાર છે, એ ડાળીઓનો જે આકાર છે, એ આકાર પ્રમાણે ધરતી પર ચાંદનીના મનોમુગ્ધકારી મનને મોહી લે તેવા ચલચિત્રો સર્જાય છે. એની છાયામાં અલગ અલગ આકારના ચિત્રો ઉભા થાય છે. આકાશમાં વાદળીઓ નૃત્ય કરે છે, હલકી ફૂલકી વાદળીઓ મદઘેલી બનીને અહીં તહીં ભટકતી આનંદ ઘેલી નૃત્ય કરે છે. દૂરની કોઈ કોઈ શ્યામલ વાદળી જાણે મધુર મંદ મૃદંગ વગાડે છે. તારાઓનું સ્મિત પણ અછતું નથી રહેતું, દેખાય છે. મંદ પવન હળવો પવન પલ્લવો દ્વારા સંગીત રેલાવે છે. એ પાંદડાઓમાંથી ને ડાળીઓમાંથી પસાર થાય છે ત્યારે એમાંથી સંગીત ફૂટી નીકળે છે, સંગીત રેલાય છે. જેવા કે રજનીગંધા મંદાર જોઈ જુથિકા કેવડા અને ચમેલીની વેલોને ઝુલાવતો ઝુલાવતો મંદ પવન સુરભિ પણ વહાવતો જાય છે, મસ્ત સૌરભ વહાવે છે. વ્યક્તિ અને વાતાવરણ આને કારણે મદઘેલા બને છે. મદઘેલા બનવું એ શ્રેષ્ઠ છે. મધઘેલા બનવું તો પ્રભુ નામમાં બનવું, પ્રભુ સ્મરણમાં બનવું, પ્રભુ ચિંતનમાં બનવું, પ્રભુ પૂજન અર્ચનમાં બનવું, પ્રભુ સત્સંગમાં બનવું, પ્રભુ સત્સંગની સાથે સાથે સંકીર્તનમાં, પ્રભુની સેવામાં બનવું. ગાંડા બનવું તો ગિરિધર ગોપાલમાં મીરાને છે, પણ વિચારશીલ બનવું એનું એ મૂલ્ય છે. ગમે ત્યાં ગાંડા ના બનાય, ગમે ત્યાં મધઘેલા ના બનાય, એના માટે જગ્યા શોધવી પડે. અને એ પરમ કૃપાળુ પરમાત્મા સિવાય બીજી કોઈ ના હોઈ શકે, આટલો વિચારોનું મૂલ્ય છે. ભગવાને માનવને બુદ્ધિ આપી છે, એ બુદ્ધિ એને કયો માર્ગ પસંદ કરવો એના માટે આપી છે. એને આધ્યાત્મિક માર્ગે જવું કે વ્યવહારિક માર્ગે, જાગતિક માર્ગે, જો આધ્યાત્મિક માર્ગ પસંદ કરી લે તો પછી બુદ્ધિને પગરખા જેમ દેવ મંદિરમાં જતા બહાર રાખવાના છે, એવી જ રીતે બુદ્ધિને બહાર રાખવી અને શ્રી વિગ્રહના દર્શન માટે હૃદયથી દર્શન કરવા તો પ્રભુની પ્રાપ્તિ થાય છે. મધઘેલા બનવું તો પ્રભુ માટે આવે છે, અન્યત્ર નહીં. પ્રેરણા નંબર 298. મારા જીવનનો એ સમય ઘણો અમૂલ્ય હતો જ્યારે મારા મધુર કંઠથી તારું સ્તુતિગાન કરી શકતો. એ સમયે વિવિધ પવિત્ર તીર્થ સ્થળોમાં યાત્રાઓ કરી શકતો, હિમગીરી જેવા શિવના વાસસ્થાન અમરનાથ, કેદારનાથ, હરિદ્વાર, ઋષિકેશમાં ભગવદ્ વિગ્રહોનો દર્શનોનો અમૂલ્ય લાહો પણ લઈ શકતો. પવિત્ર જાહ્નવી, યમુના તેમજ અન્ય નદ નદીઓ સરોવરોમાં સ્નાન કરે, તન મનથી પવિત્ર થતો આજે વાર્ધક્યને આરે ઉભો છું. ઇન્દ્રિયો શિથિલ છે ત્યારે સ્મૃતિ પટલ ઉપર અંકિત થયેલા સ્થળો, વિગ્રહોના નામ સ્મરણ અને ચિંતનમાં મારા ચિત્તને સ્નાન કરાવું છું, પવિત્ર કરું છું. પૂજ્યભાઈ આ પ્રેરણામાં આપણને સંકેત કરે છે, જીવનનો જે સમય મળ્યો એનો સંપૂર્ણ ભગવદોચિત ઉપયોગ કરવો, પછી એ નામ સ્મરણમાં થાય, ચિંતનમાં થાય, પૂજન અર્થનમાં થાય, સ્તુતિમાં થાય, સત્સંગમાં થાય, સંકીર્તનમાં થાય, સેવામાં થાય, ભજનમાં થાય, જેમાં પણ થાય, એમાં જેટલો પણ સમય મળે એ જીવનનો અમૂલ્ય સમય છે, એનો ઉપયોગ કરી લેવો. શરીર છે નકામું નથી, પૂજ્ય ભાઈએ કહ્યું છે, શરીર છે એ ભગવદાભિમુખ વળવા માટે, નામ સ્મરણ કરવા માટે, સત્સંગ ભજન કરવા માટે એક કરણ છે, ઉપકરણ છે. એના થ્રુ આપણે ભગવત ચિંતન કરી શકીએ છીએ, સ્મરણ કરી શકીએ છીએ, પૂજન અર્ચન સેવા કરી શકીએ છીએ. ઘણી વખત એવું વિચારીએ કે હજુ તો અર્લી એજ છે, યંગ એજ છે, આપણે બીજા બધા આપણા મગજમાં આવેલા સમીકરણો, ધ્યેયો એ બધા પૂરા કરી લઈએ, ભવિષ્યમાં વૃદ્ધાવસ્થાની અંદર ભગવાનને ભજીશું. પણ પૂજ્યભાઈ અલર્ટ કરે છે, કેટલો સમય કોની પાસે છે ખબર નથી. માનવ જીવન અમૂલ્ય છે અને આ જીવનની પળે પળ ગજબની અમૂલ્ય છે. માનવ પાસે ભગવાને એટલું તો ડાપણ આપ્યું છે, બુદ્ધિ આપી છે કે એને કયો માર્ગ પસંદ કરવો, આધ્યાત્મિક માર્ગ કે નાની નાની ટેકરીઓ સમા જાગતિક જીવનના પડાવો અને એ પૂર્ણ કરવાના પ્રયત્ન. એક વખત માણસ પોતાનો રાહ નક્કી કરી લે ભાગવત જીવનનો, પછીનું બધું ભગવાન સંભાળે છે. આટલી અપેક્ષા પ્રભુએ માણસ પાસે રાખી છે. અન્ય કોટીમાં નથી રાખે, કારણ કે પશુ પક્ષી નભચર જળચર સરીસૃપ બધાને આ બુદ્ધિ નથી. બુદ્ધિ નથી આપે, એટલી સૂઝ નથી આપે, તો અપેક્ષા પણ નથી રાખે. માટે તો કહે છે માનવ જીવન અમૂલ્ય છે, કારણ કે માનવ પ્રોગ્રેસ કરી શકે છે. અન્ય યોનિની અંદર જીવો પ્રોગ્રેસ કરી શકતા નથી. જેવા જન્મે છે એવું જ ખાવું પીવું હરવું ફરવું અને જીવન પૂરું, અને પશુતુલ્ય જીવન કહેવાય. માનવ જો આવું જીવન જીવે તો એને પશુતુલ્ય જીવન જ ગણાય. પણ માનવ જન્મની અંદર ઉર્ધ્વીકરણ શક્ય છે, એ માનવ જીવનની નિયતિ છે, એ માનવ જીવનની ડેસ્ટિની છે કે આગળ વધે, ઉર્ધ્વીકરણ કરે અને માનવત્વમાંથી દેવત્વ એ પામી શકે છે. માનવ જીવનની અંદર અર્લી એજની અંદર જેટલું નામ સ્મરણ કર્યું હોય, જેટલો ભગવત સત્સંગ કર્યો હોય, કદાચ શરીર શિથિલ થાય ત્યારે એટલું ન થઈ શકે. તીર્થ સ્થળોમાં જેટલું ફર્યા હોય એ કદાચ ઉંમર થાય ત્યારે એટલું કરી શકાતું નથી. પછી એ અમરનાથ, કેદારનાથ, હરિદ્વાર, ઋષિકેશ હોય અથવા તો ગંગા, યમુના તેમજ અન્ય પવિત્ર નદ નદીઓ અને સરોવરો હોય, જેમાં તન મનથી પવિત્ર થતા, દર્શન કરતા, પરિભ્રમણ કરતા, જે વાર્ધક્યને કારણે ન પણ થઈ શકે, ઇન્દ્રિયો શિથિલ બને છે, ત્યારે સ્મૃતિ પટલ પર અંકિત થયેલા ભૂતકાળની યાત્રાના દ્રશ્યો અને શ્રી વિગ્રહો એમાં મારા ચિત્તને ચોટાડીને સ્નાન કરાવું છું, મારા ચિત્તને પવિત્ર કરું છું. માટે તો જેટલો સમય પહેલા મળે એટલો અમૂલ્ય સમય ભગવાન માટે આપણે ફાળવી દઈએ તો અમૂલ્ય માનવ જીવનનો સદુપયોગ કર્યો ગણાય. પછી થાય કે ના થાય કોને ખબર છે. આ જીવનનો સદુપયોગ થાય અને ભગવાનનું નામ રટણ કરતા કરતા જ જીવન પૂરું થાય તો માનવને પણ એમ થાય કે નહીં, મને માનવ જન્મ મળ્યો એ સાર્થક થયો, એક સંતોષ લઈ અને પ્રયાણ કરે, અને ભગવાનને પણ સંતોષ થાય કે આને માનવ જીવન આપ્યો, એમે સારું કાર્ય કર્યું. આપણા માનવ જન્મને દેદીપ્યમાન કરવો, સમુચિત ઉપયોગ કરવો અને ભગવત સ્મરણ, ચિંતન, સત્સંગ અને શ્રવણની અંદર જીવનનો સુમધુર સુયોગ્ય ઉપયોગ કરવો, એ જ આપણી નિયતિ, એ જ આપણું ઉર્ધ્વીકરણ, એ જ આપણી ડેસ્ટિની. પ્રેરણા નંબર 299. એક નાનું ફળનું બીજ અનંત વ્યાપકતા અને શક્તિથી સભર છે, પણ એ ગુપ્ત છે. તે જમીનમાં પડતા, પાણી મળતા થોડે સમયે છોડ અને ઝાડનું રૂપ ધારણ કરે છે, અનેક ફળો ઉત્પન્ન કરે છે. એ ફળોમાં અસંખ્ય વૃક્ષોને વ્યાપક રીતે ઉગાડવાની અનંત શક્તિ ગુપ્ત રીતે સંગ્રહાયેલી છે. એકમાંથી અનેકત્વનો આ લીલા વિલાસ, અનેકનો એક સાથેનો સંબંધ, સાથોસાથ લીલા વિલાસ, ધરતી અને ગગન વચ્ચે ધરતી આધાર અને પોષણ આપે છે. આકાશ, હવા, પ્રકાશ અને પાણી આપે છે. અચિંત્ય અવસ્થામાં મુગ્ધ બનાવે, કેટલી ગહનતામાં ચિત્તને ડૂબાડી દે છે. શું આ રહસ્યમયતાની પરાકાષ્ઠા નથી? પૂજ્ય ભાઈ, આપણે જેને રૂટીન માને બેઠા છીએ એ ખરેખર રહસ્ય છે. જે આપણને દેખાઈ રહ્યું છે એનો જ દાખલો આપીને વાત કરે છે. બાકી તો અનંતના અનંત રહસ્ય છે જે આપણે આપણી ચેતનાથી કે આપણી ષડ ઇન્દ્રિયોથી માપી સમજી કે સ્પર્શી શકતા નથી. અનંતની અનંત વાતો છે, અનંતના અનંત રહસ્યો છે જેનો પાર પામવો અતિ મુશ્કેલ છે. કૃપા વર્ષે તો થોડો ઘણો અંશ પણ એને આપણે અનુભવી શકીએ. જેટલી એક કૃપા ઉતારે એટલું રહસ્ય આપણા સમક્ષ ખુલ્લું થાય. અને નહીં તો પૂજ્ય ભાઈના શબ્દોમાં તારો સમય આવે રહસ્ય ખુદ પોતાની જાતને અનાવૃત કરશે. જ્યારે તારી ચેતના એ કક્ષાએ પહોંચશે ત્યારે પૂજ્ય ભાઈ દાખલો આપે છે એક નાનું ફળનું બીજ જેની અંદર અનંત અનંત વ્યાપકતા છે, વિશાળતા છે અને શક્તિ પોટેન્શિયલથી સભર છે, પણ એ ગુપ્ત છે. જમીનમાં પડતા પાણી મળતા થોડા સમયે એ બીજને જમીનમાં નાખો. એને યોગ્ય પાણી, પ્રકાશ, હવા મળે, ખાતર મળે તો એ છોડ અને ઝાડનું રૂપ ધારણ કરે છે. પણ અલગ જગ્યાએ એમ જ પડ્યું રહે તો એ વેડફાઈ જાય છે. પૂજ્ય ભાઈ આપણે જાણીએ છીએ એવો જ દાખલો આપે છે, પણ આપણને એમ જ થઈ ગયું છે કે આ તો રૂટીન છે, આવું તો થતું રહે. કેમ કે આપણને ખબર છે કે બીજમાંથી છોડ થાય છે, ઝાડ બને છે, ફરીથી ફળ આવે છે, એમાં બીજ આવે છે અને એવા અસંખ્ય ફળો અને અસંખ્ય વૃક્ષો બને છે. આપણે જાણીએ છીએ, પણ જાણીએ છીએ પણ એ રહસ્યનું ઉદ્ઘાટન આપણી સમક્ષ હોવા છતાં આપણે ત્યાં માઇન્ડ નથી કરતા. આપણે વિચારતા નથી, આહા હા આટલું મોટું રહસ્ય ભગવાને કેવી રીતે ખુલ્લું કરી આપ્યું. અનેક ફળો ઉત્પન્ન થાય છે અને ફળોમાં અસંખ્ય વૃક્ષોને વ્યાપક રીતે ઉગાડવાની અનંત શક્તિ ગુપ્ત રીતે સંગ્રહાયેલી છે. દરેક ફળોમાં બીજ છે અને દરેક બીજની અંદર વૃક્ષ સંગ્રહાયેલા છે. એક વૃક્ષના બધા જ ફળ ભેગા કરો અને બધા જ બીજને જો વાવી દો તો કેટલા વૃક્ષ થાય. આ રહસ્ય જ છે. આપણે રહસ્યને જાણીએ છીએ માટે રહસ્ય નથી રહ્યું. બાકી એકત્વનું અનેકત્વની અંદર લીલાવિલાસ છે. એકમાંથી અનેકત્વનો આ લીલાવિલાસ છે. એક બીજમાંથી એને પૃથ્વીની અંદર વાવી દેતા, હવા પાણીને પ્રકાશ આપતા, એમાંથી અંકુર બને છે, અંકુરમાંથી છોડ બને છે, છોડમાંથી વૃક્ષ બને છે, એમાં ફૂલ આવે છે, ફળ થાય છે અને દરેકમાં બીજ થાય છે. આ આપણને એક ફાવી ગયું છે, પણ ખરેખર રહસ્ય છે. આ કેવી રીતે થાય, કેમ થાય, શું થાય? જો આ બતાવ્યું જ ન હોત તો આપણા માટે રહસ્ય જ રહેત. આવા તો પાર વિનાના, પાર વિનાની પોટેન્શિયલ વાળા અને અનેક અનેક રહસ્યો છે. આની અંદર અને વ્યાપક રીતે ઉગાડવાની અનંત શક્તિ એમાં ગુપ્ત રીતે સંગ્રહ થઈને પડેલી છે. એકમાંથી અનેકત્વનો આ લીલા વિલાસ છે. એકમાંથી અનેકત્વ તરફ પ્રયાણ. એકોહમ બહુશ્યામ કહે છે, ભગવાનને એકલા નહોતું ગમતું એટલે એકમાંથી અનેકત્વ એને શરૂ કર્યું અને આ જગત શરૂ થયું. અનેકનો એક સાથેનો સંબંધ, એકમાંથી અનેક થયા લીલા વિલાસ રૂપે અને અનેકનો પાછો એકની સાથે જ સંબંધ, આ પણ લીલા વિલાસ જ છે. કેમ કે અનેક છે એક સાથે જ સંકળાયેલા છે. જેવી રીતે ધરતી અને ગગન વચ્ચે, ધરતી અને ગગન વચ્ચે મસ્તીનો લીલા વિલાસ છે. ધરતી આધાર આપે છે અને પોષણ આપે છે બીજને. જ્યારે આકાશ હવા પ્રકાશ અને પાણી આપે છે, બંને ભેગા મળીને પોષણ કરે છે, સંવર્ધન કરે છે, રહસ્ય આગળ વધે છે. અચિંત્ય અવસ્થામાં મુગ્ધ બનાવે, કેટલી ગહનશીલતામાં ચિત્તને ડૂબાડી દે છે. જરા કુંડા ઉતરીને વિચારો તો એમ થાય કે નાના એવા બીજમાં કેવી પોટેન્શિયલ છે, કેવી શક્તિ છે, ભગવાનનું કેટલું મોટું રહસ્ય છુપાયેલું છે. આવું વિચારતા આપણે મુગ્ધ બની જઈએ, તન્મય બની જઈએ. અહીંયા બુદ્ધિ કામ નથી કરતી, તર્ક કામ નથી કરતો, એક મુગ્ધતા આવી જાય છે. ગહનતામાં ચિત્ત ડૂબી જાય છે. શું આ રહસ્યમયતાની પરાકાષ્ઠા નથી? ક્વેશ્ચન માર્ક. રહસ્યની પરાકાષ્ઠા જ છે. એક બીજનું અનેકમાં રૂપાંતર આપણે જાણીએ છીએ માટે રહસ્ય નથી લાગતું, પણ આ ખરેખર ખૂબ મોટું રહસ્ય છે. એવી જ રીતે એકમાંથી અનેકત્વ અને અનેકત્વમાંથી એકત્વ તરફ પ્રયાણ. કારણ કે આપણે અંશીમાંથી છૂટો પડેલો અંશ છીએ, એના જેવા જ હતા, એટલા જ તેજસ્વી, એટલા જ સ્ફટિક, સમ ક્લિયર, એટલી જ પોટેન્શી. મેં એમાંથી જ આવ્યા ને, પરંતુ આગળ જતા મલિન થયા, આપણી પોટેન્શી ગુમાવી, આપણે નિર્માલ્ય થયા. પરંતુ ફરી પાછા એકમાંથી અનેકત્વ તરફ ગયા, પણ અનેકત્વ તરફથી ફરી પાછું એકત્વ તરફ પ્રયાણ. જેવી રીતે ગંગાનું પાણી ગોમુખ પાસે એકદમ સ્ફટિક જેવું છે, આગળ જતા બહારનો કચરો અને માટી મળતા મલિન બને છે, એનાથી આગળ જતા સમુદ્રમાં જાય છે. સમુદ્રના સરફેસ પરથી જ્યારે તાપ પડે છે, ત્યારે વરાળ રૂપે વાદળા બંધાય છે અને ફરી આકાશમાંથી વરસીને ગોમુખ પાસે સ્ફટિક જેવું પાણી બનીને આવી જાય છે. એવી જ રીતે આપણો અંશે, આપણો પ્રભુ, આપણો પરમાત્મા, એનો અંશ, એવા જ આપણે છૂટા પડ્યા, આગળ જતા આપણા કર્મોને કારણે મલિન બન્યા. એકમાંથી અનેકત્વ તરફ પ્રયાણ અને પાછું અનેકત્વમાંથી એકત્વ તરફ પ્રયાણ, આપણા અંશ તરફ જ પ્રયાણ. અંતે ત્યાં જ જવાનું છે, એ જ આપણું ગૌરીશંકર, એ જ આપણું એવરેસ્ટ, એ જ આપણું ગંતવ્ય, એ જ આપણું પ્રાપ્તવ્ય. ત્યાં પહોંચીએ ત્યારે જ ખરો રહસ્ય ઉદ્ઘાટન થાય. તળેટીમાં ઉભા રહીને ચર્ચા કરવાથી કંઈ મળતું નથી. અલગ અલગ રસ્તે પ્રયાણ, પણ મૂળ તો ગૌરીશંકર જ છે. દરેકે ત્યાં પહોંચવાનું છે. ઉપર પહોંચ્યા પછી ખબર પડે કે નીચેની ચર્ચા તદ્દન અનાવશ્યક હતી. ઉપર તો બધું એક જ છે, એકમ એવમ અદ્વિતીયમ, રહસ્યનું રહસ્ય, પરાત્પરનું રહસ્ય. જ્યારે આપણી ચેતના ઉર્ધ્વમાં જાય, પરમાત્મા સાથે એકત્વ અનુભવાય, વાઘ ગભરૂણીની જેમ જ્યારે એમાં સતત ડૂબી જાઓ, પોતાનું અસ્તિત્વ વિસરાઈ જાય, ત્યારે આ શબ્દો આવે છે. હું જ જગદંબા, હું જ સર્વોચ્ચ સત્તા, મારી જ આજ્ઞાથી સૂર્ય ચંદ્ર અને તારાઓ ફરે છે, હું જ પરાશક્તિ. જ્યારે આવી ચેતના થાય ને ત્યારે દંભ નથી હોતો, ઈગો નથી, પણ આ શક્તિનું પ્રકટીકરણ છે. રહસ્ય આ જગ્યાએ પહોંચ્યા પછી પૂજ્યભાઈના શબ્દમાં બધા જ રહસ્યો અહીં અનાવૃત થાય છે. પ્રેરણા નંબર 300. મારા અંતરમાં ભગવદ અનુરાગને કળીઓ ખીલવામાં છે. થોડી જ વારમાં પુષ્પો બને અંતરમાં સૌરભ ફેલાવી દેશે. બહિર જગતમાં પણ ધવલ કૌમુદીમાં મધુમાલતી જુઈ અને રજનીગંધાની કળીઓ ખીલી ઉઠી છે. ફૂલો વિકસિત અવસ્થામાં વાતાવરણને મગમગાટ આપશે. આ આંતર બાહ્ય વચ્ચેનો ભેદ અગમ્ય છે, કેટલો અકલ્પ્ય છે. મને તો એક અદ્વિતીય તત્વનો દ્વૈત વિલાસ જ લાગે છે. ભ્રમરો ગુંજારો કરતા રસ ચૂસવા દોડી આવશે. કોકિલનો ટહુકો ચિત્તમાં મધુ ટપકાવશે. મારે સુરભીમાં રત રહેવું કે ગીતમાં મત થવું? આ સંગીત સુરભી એના જ છે, એને સાથે જ લૂંટીશ, નહીતર અંતરની મધુમત્તતા ખોઈ બેસીશ. પૂજ્યભાઈ આ પ્રેરણામાં આંતર ને બહિર જગતનું જાણે સામંજસ્ય શોધી કાઢે છે. અંતર ભગવદ પ્રેમથી અનુરક્ત થયું છે, ભગવદ ભાવમાં ડૂબવા લાગ્યું છે. એનો પ્રેમ છે, એનો સ્પર્શ થાય છે. ચિત્ત ભગવત દર્શન શ્રવણ અને સત્સંગમાં ચોટી ગયો છે. હૃદયની અંદર ભગવદ અનુરાગની કળીઓ ખીલવામાં છે. કેટલી મસ્ત કલ્પના છે. ભગવદ પ્રેમમાં, ભગવદ ભાવમાં, ભગવદ અનુરાગમાં, ભગવદ સ્મરણમાં, ભગવદ ચિંતનમાં, ભગવદ મનનમાં ડૂબી ગયા છીએ. અસ્તિત્વ જાણે વિસરાતું જાય છે. હૃદય ભગવદ નામથી, સ્મરણથી, ચિંતનથી, મનનથી સુરભિત થતું જાય છે. હૃદયની અંદર ભગવદ પ્રેમની કળીઓ જાણે ચારે બાજુ હૃદયમાં ખીલવા માંડી છે. લાગે છે કે થોડી જ વારમાં અમારા અંતરની અંદર ભગવદ પ્રેમની કળીઓ જે છે એ ખીલવાની તૈયારી કરી રહી છે. વિધિન નો ટાઈમ એ પુષ્પ બનીને મારા અંતરને સુરભિત કરશે, સૌરભ ફેલાવી દેશે. આ મારા અંતર જગતની વાત છે, મારા હૃદયની વાત છે, મારા આંતરદીપની વાત છે, મારા હૃદયના અનુરાગને, પ્રેમને, ભાવની વાત છે. પરંતુ બહિર જગતમાં પણ શ્વેત ચાંદની ફેલાયેલી છે. ધવલ કૌમુદી, શ્વેત કૌમુદીના નાના નાના કમળોનો આખો હોજ છે. એ કૌમુદીમાં મધુમાલતી, જુઈ અને રજનીગંધાની કળીઓ ખીલી ઉઠે છે. ધવલ ચાંદની છે. કૌમુદી સહાસ્યના હાસ્ય સહિત મલકતી મલકતી ખીલે છે. મધુમાલતી જુઈ અને રજનીગંધાની કળીઓ જાણે ખીલી ઉઠી છે. ફૂલ વિકસિત અવસ્થામાં છે અને હમણાં ખીલી જશે અને વાતાવરણને જાણે મગમગાટ આપશે, ગજબ સુરભિત કરી દેશે. બધાની સુરભિ મિક્સ થઈને, મિશ્ર થઈને એક સુરભિનો અલગ જ આહલાદ ઉભો કરશે. આ આંતર બાહ્ય વચ્ચેનો ભેદ અગમ્ય છે. અંદર અને બહાર, આંતર જગત અને બહિર જગત, એ બંનેની વચ્ચેનો જે ભેદ છે એ અગમ્ય છે, અચિંત્ય છે, અતર્ક્ય છે. કેટલો અકલ્પ્ય છે, કલ્પનાથી પર છે, ચિંતનથી પર છે, તર્કથી પર છે. મને તો એક અદ્વિતીય તત્વનો દ્વૈત વિલાસ જ લાગે છે. મને એવો વિચાર આવે છે, આ એક જ અદ્વિતીય તત્વ છે, એ દ્વૈત રૂપે આંતર અને બહિર જગતમાં વિલાસ કરી રહ્યું છે. ભ્રમરો ગુંજારો કરતા રસ ચૂસવા દોડી આવશે. હમણાં જ ભ્રમરો કળીઓ ખીલશે, ફૂલ બનશે, સુરભી વહાવશે અને એ સુરભીને માણવા ભ્રમરો ગુન 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 ગુંજારો કરતા ફૂલોમાંથી રસ ચૂસવા દોડી આવશે. કોકિલનો ટહોકો ચિત્તમાં મધુ ટપકાવશે. એની સાથે જ કોકિલ ટહોકો કરી ઉઠશે અને મારા ચિત્તની અંદર મધુ ટપકશે. મધુ જેવી મીઠાશ ટપકી પડશે, ખુદ મધુ જ ટપકશે. હવે અહીંયા ક્વેશ્ચન માર્ક એ છે કે મારે સુરભીમાં રત રહેવું કે ગીતમાં મત થવું? ફૂલો વિકસિત થયા છે, ઘણા બધા ફૂલો એકી સાથે, બધા ફૂલોની સુરભિ ભેગી મળીને અદભુત મિશ્રિત સુરભિ વહાવે છે, તો હું આ સુરભિમાં મત રહું? સુરભિમાં પાગલ બનો, રક્ત બની જાઓ, ભાવાન્વિત બની જાઓ કે પક્ષીઓના કલશોરમાં, કોકિલના ગીતમાં, એના ટહુકામાં હું મત બનો, પાગલ બનો? ના ના, મારે વિભાગ નથી કરવો. આ સંગીત એનું જ છે, સુરભિ પણ એની જ છે. સંગીત સુરભિ એના જ છે, એને સાથે જ લૂંટીશ. સુરભિ પણ માણીશ અને કોકિલનો ટહુકો પણ માણીશ, નહીતર અંતરની મધુમત્તતા ખોઈ બેસીશ. જો હું એનું વિશ્લેષણ કરવા જઈશ, જો એને અલગ કરવા જઈશ કે આ ટહુકો છે, આ સંગીત છે, આ સુરભિ છે, આ કોકિલનો ટહુકો, આ ફૂલોની સુરભિ, બંનેને અલગ અલગ કરીશ તો એનું વિશ્લેષણ થઈ જશે. અને વિશ્લેષણ કદી પૂરો આનંદ આપતું નથી. પૂરો આનંદ તો એકત્વ જ આપે છે. સંગીત અને સુરભિ બંને એના જ છે, આંતર જગત અને બહિર જગત એના જ છે. એકમ એવમ અદ્વિતીયમ, એ એક જ અને અદ્વિતીય છે, એનું દ્વૈત લીલા વિલાસ છે. ના, મારે વિશ્લેષણ નથી કરવું, મારે તર્ક નથી કરવો, મારે તો અંતરની મધુમત્તતા એક સાથે માણવી છે. સંગીત અને સુરભિ, શ્રવણ સંગીતનું અને નાસારંધ્ર દ્વારા સુરભિ, બંને એકી સાથે માણવા છે. એની મધુમત્તતામાં મારે ઓગળી જવું છે, વહી જવું છે, ભીના થઈ જવું છે. જો હું એને જુદા કરીશ, તેની મધુરતા હું ખોઈ બેસીશ, આ ખોવાનું મને હવે પાલવે એમ નથી. મારે બંનેને માણવા છે, જાણવાનો લોભ જ નથી. જાણીશ તો પામી નહીં શકું, જાણવું જ નથી, માપવું નથી, અલગ કરવું નથી, બસ એક જ, બંને એક. બહેર જગત, આંતર જગત, સુરભિ, ટવકો, બંને એક જ. બંનેને એક સાથે માણીશ, લૂંટીશ, એમાં મત્ત થઈશ, આનંદિત થઈશ, પ્રસન્ન ચિત્ત થઈશ, ઓગળી વહીને હું ઉભરાઈ જઈશ, એમાં જ તલ્લીન થઈશ, એમાં જ ડૂબી જઈશ, એમાં જ મારું અસ્તિત્વ ઓગળી જશે, ને એની સાથે તદાકાર થઈશ. છતાંય આંશિક અલગતા ઈચ્છીશ કે હું એ માણી શકું. પ્રેરણા નંબર 301. અષાઢ અને શ્રાવણની ઘનઘોર ઘટા, ખૂબ વર્ષા વરસાવી, તમારા રંગરૂપમાં શ્યામલતા ઓછી થતી જાય છે. આ અર્ધધવલ અવસ્થા તમારા માટે એક મંગલ પ્રભાત છે. આને માટે શોકમગ્ન થવાને કોઈ કારણ નથી. થોડા જ સમયમાં સંપૂર્ણ ધવલતા પૂર્ણ થશે. તારાઓ ઉપરનું શ્યામ ઘટાધાર ઢાંકણ હટી જશે. તારાઓને મલકતા જોઈ શકાશે, જ્યોત્સનાથી પ્રફુલ્લિત થઈ. પક્ષીઓ, વનસ્પતિ અને ફૂલો પોતાની ભાષામાં કલ્લોલ કરશે. ઋતુ પરિવર્તન એ જીવનનું નવ પ્રભાત છે. પૂજ્યભાઈ, આ પ્રેરણામાં અંધકાર હટાવવાની, શ્યામલતાને દૂર કરવાની વાત કરે છે. અષાઢ અને શ્રાવણમાં ઘેરા વાદળો ઘેરાય છે, પાણીથી ભરેલા શ્યામ વાદળો આખું આકાશનાથી છવાઈ જાય છે. ઘનઘોર ઘટા હોય છે, પણ ખૂબ વર્ષા વરસે છે, વરસે છે, અને વર્ષાને કારણે ઘટાના રંગરૂપમાં શ્યામલતા ઓછી થતી જાય છે. એને કારણે અર્ધધવલ અવસ્થા આવે છે, અર્ધુ શ્વેત અર્ધુ શ્યામ વચ્ચેની અવસ્થા. આ તમારા માટે એક મંગલ પ્રભાત બને છે. જીવનની અંદર પણ જ્યારે આપણે ષડ રિપુઓથી ઘેરાયેલા હોઈએ, ત્યારે આપણું આંતર જગત જાણે ઘનઘોર વાદળાઓ છવાયા હોય એવું શ્યામલ હોય છે, મલિનતા હોય છે. એને સ્વચ્છ કરવાની જરૂર છે. તો આંતરદીપ ઝળહળી ઉઠે, તેજોમય બને, નિર્દ્રોમ અને શીત પ્રકાશ દેખાય, ઉર્ધ્વમાં જ્યોત દેખાય. હરિનામનું ગુંજન શરૂ કરીએ, હરિનામની ભાવની વર્ષા વહાવીએ, તો જેમ વાદળોમાંથી વર્ષા વરસતા શ્યામલતા ઓછી થાય છે, એવી જ રીતે નામ છે એ આપણા ષડ રિપુઓને હળવા કરે છે. શ્યામલતા એકદમ જે હતી, મલિનતા, એ હળવી થાય છે, અર્ધશ્યામ અને અર્ધશ્વેત બને છે. પણ આમાં ઉદાસ થવાનું કોઈ કારણ નથી. જેમ જેમ નામ સ્મરણની રટ લાગતી જાય, પ્રભુ નામની વર્ષા વરસતી જાય, તેમ તેમ હૃદય આકાશ શ્વેત બનતું જાય છે, શુભ્ર બનતું જાય છે. અને થોડા જ સમયની અંદર સંપૂર્ણ ધવલતા પૂર્ણ થશે, સંપૂર્ણ રીતે શ્વેત બની જશે. જેવી રીતે આકાશ શ્વેત બને છે એમ જ આંતર આકાશ પણ તેજોમય બને છે. તારાઓ ઉપરનું શ્યામ ઘટાદાર ઢાંકણ જે આવી ગયું છે એ હટી જાય છે, જેને કારણે તારાઓને મલકતા ઝબકતા ચમકતા બ્લિંક કરતા જોઈ શકાય છે. ચાંદની પ્રફુલ્લિત થઈ પક્ષીઓ વનસ્પતિ અને ફૂલો ઉપર પોતાનો પ્રભાવ પાથરે છે અને વનસ્પતિ પક્ષીઓ ફૂલો પોતાની ભાષામાં આનંદ કલોલ કરીને પ્રસન્નતા વ્યક્ત કરે છે. એ જ રીતે આપણું હૃદય નિર્મળ થતા, આંતર આકાશ સ્વચ્છ થતા, આંતરદીપ પ્રગટી ઉઠે છે, રત્નદીપ પ્રગટી ઉઠે છે. જે શીતળ છે, શ્વેત છે, જેની જ્યોત ઉર્ધ્વમાં છે, જેને વાટ કોડિયા કે ઘીની જરૂરિયાત નથી, સ્વયં પ્રકાશિત દીપ છે, એ ઝગમગી ઉઠે છે. આંતર ચેતના વિશુદ્ધ બને છે. જેમ ઘનઘોર વરસાદ વરસી પડ્યા પછી આકાશ સ્વચ્છ થાય છે, એવી જ રીતે હૃદય આકાશ સ્વચ્છ થાય છે. ઋતુ પરિવર્તન એ જીવનનું નવ પ્રભાત છે. ઋતુ પરિવર્તન બહિર જગતની અંદર આનંદદાયક બને છે, એવી જ રીતે અંતર આકાશની અંદર પણ પરિવર્તન એ જીવનનું નવ પ્રભાત બને છે. નવું તેજ, નવો ઓજ, નવી પ્રસન્નતા, નવો ભાવ, નવો પ્રેમ, નવી કરુણા અને જીવન ઋતુનું પરિવર્તન ગજબનું આહલાદક બને છે. ભાવમય, પ્રેમમય, શાંતિમય, આનંદમય બને છે. શાશ્વત સુખ, શાશ્વત આનંદ અને મુક્તિના ગાન ગાય છે.